એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી ક્લાસિક નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જેણે સાહિત્ય જગતમાં એક અલગ જ છાપ છોડી છે. શાર્લોટ બ્રોન્ટેની જેન આયર.
હા, જેન આયર 1847માં જ્યારે એ પ્રકાશિત થઈ ત્યારે એણે ખરેખર ખળભળાટ મચાવ્યો હતો અને આજે પણ એ અંગ્રેજી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં ગણાય છે. એ માત્ર એક વાર્તા નથી પણ એક સ્ત્રીના મનોજગતની, એના સંઘર્ષની અને શું કહેવાય, સ્વતંત્રતાની શોધની ગાથા છે.
બિલકુલ, અને લેખિકા શાર્લોટ બ્રોન્ટે એમનું પોતાનું જીવન પણ આ કથા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું લાગે છે, નહીં?
ચોક્કસ. એમનો ઉછેર યોર્કશાયરના હોવર્થ ગામમાં થયો. ગવર્નેસ તરીકેના એમના પોતાના અનુભવો હતા જે કદાચ એટલા સુખદ નહોતા, અને એ સમયે એક સ્ત્રી લેખિકા તરીકે સ્વીકૃતિ પામવી સહેલી ન હતી, એટલે એમને ક્યુરર બેલ એવા પુરુષ ઉપનામથી લખવું પડ્યું. 19મી સદીનું ઇંગ્લેન્ડ, મતલબ સ્ત્રીઓ માટે, ખાસ કરીને ગરીબ અને શિક્ષિત સ્ત્રીઓ માટે ઘણી સામાજિક મર્યાદાઓ હતી.
સાચી વાત છે. એટલે જ આજના આપણા આ સંવાદમાં આપણે ફક્ત વાર્તાના વળાંકો પર જ નહીં પણ જેનના પાત્રના વિકાસ પર, એની નૈતિક દ્વિધાઓ પર અને એવા વિષયો પર ધ્યાન આપીશું જે આજે પણ આપણને વિચારતા કરી દે છે.
હા, અને એ પણ જોશું કે કઈ રીતે આ એક બિલ્ડિંગ્સ રોમન એટલે કે પાત્ર વિકાસની કથા છે જેમાં ગોથિક રહસ્ય અને સામાજિક ટીકાનું અનોખું મિશ્રણ છે.
તો શરૂઆત ક્યાંથી કરીશું? જેનના બાળપણથી?
હા, ત્યાંથી જ શરૂ કરવું પડે કારણ કે એના સમગ્ર જીવનના સંઘર્ષના મૂળ ત્યાં જ છે. ગેટ્સહેડ હોલ, અનાથ જેન, એની કાકી શ્રીમતી રીડ અને એના પિતરાઈ ભાઈ બહેનો જ્હોન, એલિઝા, જ્યોર્જિના, એમનો વ્યવહાર જેન પ્રત્યે ખૂબ જ ક્રૂર હતો. સતત ઉપેક્ષા, અપમાન, જણે એ ઘરમાં એનું કોઈ સ્થાન જ ન હોય.
હા, અને પેલી રેડરૂમવાળી ઘટના, એ તો જેનના મન પર એકદમ શું કહેવાય, છપાઈ ગઈ રહેશે.
ચોક્કસ. જ્હોન રીડ એના પર હુમલો કરે છે અને જેન પોતાનો બચાવ કરે છે અને સજા તરીકે એને લાલ ઓરડામાં પૂરી દેવામાં આવે છે. એ ઓરડો જ્યાં એના મામાનું મૃત્યુ થયું હતું. એ ભય, એ એકલતા, એ અન્યાયનો અનુભવ એણે જેનના અંદરના વિદ્રોહને જાણે પહેલીવાર જગાડ્યો.
અને એના પછી જ શ્રીમતી રીડ સાથે એનો જે મુકાબલો થાય છે એના કારણે એને લોવુડ મોકલી દેવાય છે, ખરું ને?
બરાબર. શ્રીમતી રીડ સામે એ પહેલીવાર અવાજ ઉઠાવે છે. ભલે પરિણામ લોવુડ જેવી કઠોર ચેરિટી શાળામાં જવાનું આવ્યું પણ એ એના આત્મસન્માન માટેની લડતની શરૂઆત હતી.
લોવુડ એટલે જાણે એક જેલમાંથી બીજી પણ વધુ ઠંડી અને નિરાશાજનક જગ્યાએ, ત્યાંના હેડમાસ્ટર શ્રી બ્રોકલહર્સ્ટ.
હા, લોવુડનું વાતાવરણ ખરેખર કઠોર હતું. ઠંડી, ભૂખમરો, બીમારીઓ અને બ્રોકલહર્સ્ટ ધર્મના નામે જે દંભ અને કઠોરતા આચરતા એ તો અલગ, પણ
ત્યાં એને કંઈક સારું પણ મળ્યું, નહીં?
હા, એ મહત્વનું છે. ત્યાં એને બેસી પેલી દાસી પાસેથી થોડી હૂંફ મળી હતી. પછી હેલેન બર્ન્સ મળી, એક સાચી મિત્ર જેણે જેનને સહનશીલતા, ક્ષમા અને આંતરિક શક્તિનો અર્થ સમજાવ્યો, ભલે પછી હેલેનનું ક્ષયરોગથી દુઃખદ મૃત્યુ થયું. અને મિસ ટેમ્પલ, એ શિક્ષિકા જેણે જેનની બુદ્ધિને ઓળખી એને પ્રોત્સાહન આપ્યું.
એટલે લોવુડના એ 8 વર્ષ, 6 વિદ્યાર્થી તરીકે અને 2 શિક્ષિકા તરીકે એ જેનના ઘડતર માટે ખૂબ જ મહત્વના સાબિત થયા.
બિલકુલ. ત્યાં એણે શિસ્ત શીખી, જ્ઞાન મેળવ્યો અને સૌથી અગત્યનું, ટકી રહેવાની ક્ષમતા, મતલબ કે સ્થિતિસ્થાપકતા કેળવી. હવે એ માત્ર પેલી ડરેલી અનાથ બાળકી ન હતી, એ એક શિક્ષિત, આત્મવિશ્વાસુ યુવતી હતી જે પોતાની ઓળખ અને સ્વતંત્રતા ઇચ્છતી હતી.
અને આ જ ઈચ્છા એને થોર્નફિલ્ડ હોલ લઈ જાય છે 18 વર્ષની ઉંમરે ગવર્નેસ તરીકે.
હા, એડલ વેરન્સ નામની એક ફ્રેન્ચ બાળકીની ગવર્નેસ તરીકે. અને અહીંથી વાર્તામાં એક નવો રહસ્યમય વળાંક આવે છે. થોર્નફિલ્ડ હોલ એક વિશાળ, જૂનું, કંઈક અંશે અંધારું અને રહસ્યોથી ભરેલું મકાન.
અને એનો માલિક શ્રી એડવર્ડ રોચેસ્ટર. એમની અને જેનની પહેલી મુલાકાત પણ સાવ અણધારી રીતે થાય છે ને, પેલી ઘોડા પરથી લપસવાની ઘટના.
હા, એકદમ નાટકીય. અને એમનો સંબંધ શરૂઆતથી જ કંઈક અલગ હતો. એક તરફ રોચેસ્ટર, મૂડી, ભેદી, દુનિયા જોયેલો થોડુંક કટાક્ષમય, અને બીજી તરફ જેન સાદી દેખાતી પણ અંદરથી મક્કમ, બુદ્ધિશાળી અને પ્રામાણિક.
એમને બાયરોનિક હીરો કહેવાય છે નહીં, મતલબ કે પ્રભાવશાળી પણ કંઈક અંધકારમય ભૂતકાળ ધરાવતો.
બરાબર, રોચેસ્ટર એ જ પ્રકારનો છે. એ જેનની સાદગી પાછળ રહેલી એની તીક્ષ્ણ બુદ્ધિ અને નૈતિક સ્પષ્ટતાથી પ્રભાવિત થાય છે. એમના સંવાદો માત્ર માલિક નોકર જેવા નથી રહેતા, એમાં બુદ્ધિચાતુર્ય હોય છે, લાગણીઓનો સંઘર્ષ હોય છે, જાણે બે સમાન સ્તરના મન એકબીજાને પડકારતા હોય.
પણ થોર્નફિલ્ડનું વાતાવરણ એ કંઈક વિચિત્ર હતું. પેલું રાત્રે સંભળાતું હાસ્ય, રોચેસ્ટરના રૂમમાં આગ લાગવી જેને જેન બચાવે છે, પછી મિસ્ટર મેસન પર હુમલો.
હા, આ બધી ગોથિક ઘટનાઓ વાર્તામાં રહસ્ય અને તણાવ ઉમેરે છે. શરૂઆતમાં બધો દોષ ગ્રેસપૂલ નામની નોકરાણી પર નાખવામાં આવે છે, પણ ધીમે ધીમે ખ્યાલ આવે છે કે પડદા પાછળ કંઈક બીજું જ છે, કંઈક મોટું રહસ્ય છુપાયેલું છે.
અને આ રહસ્ય શું છે એ જાણ્યા વગર જ રોચેસ્ટર જેન પ્રત્યે આકર્ષાય છે, અને જેન પણ રોચેસ્ટર જાણે એની લાગણીઓની પરીક્ષા લેતો હોય એવું લાગે છે. પેલી બ્લેન્ચ ઇંગ્રામ સાથે લગ્નની અફવા ફેલાવીને,
હા, એ વર્ગભેદ અને સત્તાના સમીકરણો પણ દર્શાવે છે. રોચેસ્ટર જાણે જોવા માંગતો હતો કે જેન એના માટે શું અનુભવે છે, પણ આખરે એ પોતાના મનની વાત કહે છે. એ જેન સમક્ષ પ્રેમનો ઇકરાર કરે છે, લગ્નનો પ્રસ્તાવ મૂકે છે,
અને જેન સ્વીકારી લે છે. એને લાગે છે કે એને બધું મળી ગયું, પ્રેમ, સમાનતા, એક ઘર.
હા, એ અત્યંત ખુશ હોય છે, પણ એ ખુશી ટૂંકી નીવડે છે. લગ્નના દિવસે છેલ્લી ઘડીએ
પેલો ભયાનક ખુલાસો થાય છે.
બરાબર, લગ્નવેદી પર જ ખબર પડે છે કે રોચેસ્ટર પહેલેથી પરિણીત છે. તેની પત્ની બર્થા મેસન, જે જમૈકાની છે અને માનસિક રીતે અસ્થિર અને હિંસક છે, તેને વર્ષોથી થોર્નફિલ્ડના જે ગુપ્ત એટિકમાં કેદ રાખવામાં આવી છે. રોચેસ્ટરે યુવાનીમાં પૈસા માટે એની સાથે લગ્ન કર્યા હતા.
આ તો જેન માટે બહુ મોટો આઘાત હશે. રોચેસ્ટર પછી એને શું કહે છે?
રોચેસ્ટર એને સમજાવે છે, વિનવે છે કે એ એની પત્ની ન બની શકે તો કંઈ નહીં, પણ એની પ્રેમિકા બનીને એની સાથે રહે, સમાજથી દૂર, ક્યાંક બીજે.
પણ જેન એ શું કરે છે? એ તો સિદ્ધાંતવાદી છે.
હા, અહીં જેનનું સાચું મનોબળ દેખાય છે. પ્રેમ હોવા છતાં એનું આત્મસન્માન અને એના નૈતિક સિદ્ધાંતો એને અસ્વીકારવાની ના પાડે છે. એનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને, હું કોઈ પક્ષી નથી અને કોઈ જાળ મને ફસાવી શકતી નથી, હું સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવતી મુક્ત મનુષ્ય છું.
વાહ, ખૂબ જ સશક્ત વાત.
બિલકુલ, એ પ્રેમ ઈચ્છે છે પણ પોતાના સિદ્ધાંતોના ભોગે નહીં. એ રાત્રે ભાંગેલા હૃદયે પણ મક્કમતાથી એ થોર્નફિલ્ડ છોડી દે છે, કોઈને કયા વગર. એ એના જીવનનો કદાચ સૌથી મોટો અને મુશ્કેલ નિર્ણય હતો.
અને પછી થોર્નફિલ્ડ છોડ્યા પછી એનું શું થાય છે? ફરીથી એકલી, નિરાધાર?
હા, એની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે. પૈસા વગર ભૂખમરાની સ્થિતિમાં ભટકતી રહે છે, લગભગ મૃત્યુની નજીક પહોંચી જાય છે, પણ એનો આંતરિક જુસ્સો એને જીવાડે છે. અને ત્યારે જ જાણે ચમત્કાર થાય છે, એને મૂર હાઉસમાં આશરો મળે છે.
મૂર હાઉસ? એ કોણ હતા?
પાદરી સેન્ટ જ્હોન રિવર્સ અને તેની બહેનો ડાયાના અને મેરી, તેઓ જેનને બચાવે છે, એની સંભાળ રાખે છે.
અને અહીંયા પણ વાર્તામાં એક નવો વળાંક આવે છે નહીં, એની ઓળખ અને વારસા વિશે.
હા, ભાગ્ય ફરી પાછું ફરે છે. સેન્ટ જ્હોન દ્વારા જેનને ખબર પડે છે કે એના એક કાકા જ્હોન આયર, જેનું મૃત્યુ થયું છે, એ એના માટે 20,000 રૂપિયાનો મોટો વારસો મૂકી ગયા છે.
20,000 પાઉન્ડ! એ તો એ જમાનામાં બહુ મોટી રકમ કહેવાય.
ખૂબ જ મોટી, જેને એક ઝાટકે શ્રીમંત બની જાય છે. અને એટલું જ નહીં, એને એ પણ ખબર પડે છે કે સેન્ટ જ્હોન, ડાયના અને મેરી એના પિતરાઈ ભાઈ બહેન છે. વર્ષોની એકલતા પછી એને અચાનક પરિવાર મળે છે અને આર્થિક સ્વતંત્રતા પણ. આ એના માટે બહુ મોટી વાત હતી. હવે એ કોઈના પર નિર્ભર નહોતી.
પણ મૂર હાઉસમાં એની કસોટી પૂરી નથી થતી. હવે આવે છે સેન્ટ જ્હોન રિવર્સ. એ રોચેસ્ટરથી સાવ અલગ પાત્ર છે.
એકદમ વિરોધાભાસી. રોચેસ્ટર જુસ્સાદાર, ભાવુક, ખામીઓથી ભરેલો હતો, જ્યારે સેન્ટ જ્હોન અત્યંત સંયમિત, ઠંડો, કર્તવ્યનિષ્ઠ અને મહત્વાકાંક્ષી છે. ધર્મ પ્રત્યે એને ઊંડી નિષ્ઠા છે, પણ એમાં ભાવનાઓનો અભાવ છે.
અને એ જેનને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, ખરું ને?
હા, પણ એનો પ્રસ્તાવ પ્રેમ પર આધારિત નથી. એ ભારતમાં મિશનરી તરીકે સેવા કરવા જવા માંગે છે અને એને લાગે છે કે જેન એના કામ માટે એક યોગ્ય પત્ની સાબિત થશે. એ જેનની બુદ્ધિ અને ચારિત્ર્યની કદર કરે છે, પણ પ્રેમની વાત નથી.
આ તો જેન માટે ફરી એક ધર્મ સંકટ. એક તરફ સુરક્ષિત ઉદ્દેશ્યપૂર્ણ જીવન પણ ભાવના વગરનું, બીજી તરફ રોચેસ્ટરનો તીવ્ર પણ હવે અશક્ય લાગતો પ્રેમ.
બરાબર. અજાણે એની અંતિમ કસોટી હતી કર્તવ્ય વિરુદ્ધ હૃદયનો અવાજ. સેન્ટ જ્હોન એના પર દબાણ પણ કરે છે. જેન લગભગ માની જાય છે. એને લાગે છે કે કદાચ આ જ ઈશ્વરનો માર્ગ છે.
પણ પછી કંઈક થાય છે, પેલો અલૌકિક અનુભવ.
હા, જે ક્ષણે એ લગભગ સંમતિ આપવાની હોય છે ત્યારે એને દૂરથી જાણે પોતાના મનમાં જ રોચેસ્ટરનો અવાજ સંભળાય છે. એ પુકાર કરે છે, જેન, જેન, જેન.
શું આ ખરેખર બને છે કે એના મનનો ભ્રમ હતો?
નવલકથા એને એક રહસ્યમય અલૌકિક ઘટના તરીકે રજૂ કરે છે, પણ એ જેનના અંતરાત્માનો અવાજ પણ ગણી શકાય. એ સમજી જાય છે કે એનું સાચું સ્થાન, એનો સાચો પ્રેમ રોચેસ્ટર સાથે જ છે. એ સેન્ટ જ્હોનને સ્પષ્ટ ના પાડી દે છે અને રોચેસ્ટરને શોધવા પાછી ફરે છે.
અને તે થોર્નફિલ્ડ પાછી જાય છે, પણ ત્યાં તો બધું બદલાઈ ગયું હોય છે.
હા, એ પાછી ફરે છે ત્યારે જુએ છે કે થોર્નફિલ્ડ હોલ આગમાં બળીને ખાક થઈ ગયું છે.
આગ કેવી રીતે?
એને ખબર પડે છે કે બર્થા મેસન, રોચેસ્ટરની પત્ની, એણે જ આગ લગાડી હતી અને પછી એ છત પરથી કૂદીને મૃત્યુ પામી હતી.
ઓહ, અને રોચેસ્ટર?
રોચેસ્ટરે બીજાઓને અને બર્થાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ પ્રયાસમાં એક ગંભીર રીતે ઘાયલ થયો. એની આંખોની રોશની જતી રહી અને એણે એક હાથ પણ ગુમાવ્યો. તે હવે એકલો ફર્નીડાઇન નામના એક નાના દૂરના ઘરમાં રહેતો હતો.
એટલે હવે પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ હતી. પહેલા જેન રોચેસ્ટર પર નિર્ભર ગણાતી, હવે રોચેસ્ટર જેન પર નિર્ભર હતો.
બરાબર. પણ જેન જ્યારે પાછી ફરે છે ત્યારે એ બદલાયેલી પરિસ્થિતિ સાથે આવે છે. એ હવે આર્થિક રીતે સ્વતંત્ર છે, ભાવનાત્મક રીતે પરિપક્વ છે, એ એક સમાન વ્યક્તિ તરીકે આવે છે.
એમનું પુનર્મિલન કેવું હોય છે?
ખૂબ જ ભાવુક. જેન ભાંગી પડેલા અંધ રોચેસ્ટરને જુએ છે, પણ એનો પ્રેમ જરાય ઓછો નથી થયો. એ કહે છે કે એની સાથે રહેશે, એની સંભાળ રાખશે, એની આંખો બનશે. રોચેસ્ટર ફરીથી લગ્નનો પ્રસ્તાવ મૂકે છે.
અને આ વખતે
કોઈ અવરોધ નથી. બર્થા મૃત્યુ પામી છે, જેન સ્વતંત્ર છે અને એ સ્વીકારે છે.
અને પછી પેલી પ્રખ્યાત પંક્તિ આવે છે.
હા, અત્યંત સાદી પણ એટલી જ અસરકારક. વાચક, મેં તેની સાથે લગ્ન કર્યા.
વાર્તાનો અંત સુખદ છે. તેઓ 10 વર્ષ સુખી લગ્ન જીવન જીવે છે. તેમને એક પુત્ર જન્મે છે અને રોચેસ્ટરની દૃષ્ટિ પણ થોડી પાછી આવે છે.
હા, આ અંત જેનના સંઘર્ષની, એના પ્રેમની અને સૌથી વધુ તો એના આત્મસન્માન અને સમાનતાના આગ્રહની જીત દર્શાવે છે. જ્યારે બીજી તરફ સેન્ટ જ્હોન ભારતમાં મિશનરી તરીકે જાય છે અને ત્યાં પ્રમાણમાં યુવાન વયે મૃત્યુ પામે છે, એના કર્તવ્યનિષ્ઠ પણ ભાવનાશૂન્ય માર્ગની સરખામણીએ જેનનો માર્ગ વધુ પરિપૂર્ણ લાગે છે.
આખી નવલકથામાં ઘણા બધા મહત્વના વિષયો ગૂંથાયેલા છે. સૌથી મુખ્ય કયો ગણાય?
મને લાગે છે કે સૌથી કેન્દ્રીય વિષય છે પ્રેમ વિરુદ્ધ સ્વાયત્તતા, અથવા કહીએ કે જુસ્સો વિરુદ્ધ સિદ્ધાંત. જેન તીવ્ર પ્રેમ અનુભવે છે, પણ એ પ્રેમ માટે પોતાના સ્વને, પોતાના આત્મસન્માનને દાવ પર લગાવવા તૈયાર નથી.
એટલે જ એ રોચેસ્ટરની પ્રેમિકા બનવાનો ઇનકાર કરે છે અને સેન્ટ જ્હોનના લગ્ન પ્રસ્તાવને પણ નકારી કાઢે છે, કારણ કે એમાં સાચો પ્રેમ નથી.
બરાબર. એ પોતાની આંતરિક અખંડિતતા જાળવી રાખવા મથે છે. બીજો મોટો મુદ્દો છે સામાજિક વર્ગ અને અન્યાય. 19મી સદીના ઇંગ્લેન્ડમાં વર્ગભેદ કેટલો તીવ્ર હતો એનું ચિત્રણ છે. જેન ગરીબ છે, અનાથ છે, ગવર્નેસ છે, એટલે સમાજ એને નીચા દરજ્જાની ગણે છે.
પણ જેન એ સ્વીકારતી નથી. પેલું એનું રોચેસ્ટરને કેલું વાક્ય ખૂબ જ જોરદાર છે.
હા, શું તમે માનો છો? કારણ કે હું ગરીબ, અસ્પષ્ટ, સાદી અને નાની છું, હું આત્માહીન અને હૃદયહીન છું. તમે ખોટું વિચારો છો. મારામાં તમારા જેટલો જ આત્મા છે અને તેટલું જ હૃદય. આ એના આંતરિક મૂલ્યની ઘોષણા છે. એ કહે છે કે બાહ્ય સંજોગોથી માણસની કિંમત નક્કી ન થાય.
સાચી વાત. પછી ધર્મ અને નૈતિકતાનો વિષય પણ છે. અલગ અલગ પાત્રો દ્વારા ધર્મના જુદા જુદા સ્વરૂપો દેખાય છે.
હા, શ્રી બ્રોકલહર્સ્ટનો ધંભી સજા કરતો ધર્મ, હેલન બર્ન્સની નિષ્ક્રિય સહનશીલ શ્રદ્ધા, સેન્ટ જ્હોનનો કઠોર ભાવનાશૂન્ય ધર્મ ઝનૂન, આ બધાની વચ્ચે જૈન પોતાની આગવી નૈતિક સંહિતા વિકસાવે છે, જે પ્રેમ, દયા, ક્ષમા અને સૌથી વધુ તો આત્મસન્માન પર આધારિત છે.
અને લિંગ ભૂમિકાઓ અને સ્ત્રી ચેતના, આ તો કદાચ જૈન આયરનો સૌથી ચર્ચાયેલો મુદ્દો છે.
ચોક્કસ. એ સમયમાં સ્ત્રીઓ માટે સમાજે નક્કી કરેલી ભૂમિકાઓ ખૂબ મર્યાદિત હતી. જૈન એ બંધનો સામે સતત લડે છે. એ બૌદ્ધિક સંતોષ ઈચ્છે છે, ભાવનાત્મક પરિપૂર્ણતા ઈચ્છે છે, આર્થિક સ્વતંત્રતા ઈચ્છે છે. એ કહે છે કે સ્ત્રીઓ પુરુષોની જેમ જ અનુભવે છે. એ લગ્નને સમાનતા પર આધારિત ભાગીદારી તરીકે જુએ છે. આ રીતે એ પોતાના સમય કરતાં ઘણી આગળ હતી.
હા, એને પ્રારંભિક નારીવાદી કૃતિ પણ ગણવામાં આવે છે. અને ઘર અને પરિવારની શોધ પણ એક સતત ચાલતો વિષય છે. અનાથ જૈન હંમેશા એક એવી જગ્યા શોધે છે જ્યાં એને સ્વીકાર મળે, જ્યાં એ પોતાની હોય.
બરાબર. અને છેલ્લે ગોથિક તત્વો, થોર્નફિલ્ડનું રહસ્યમય વાતાવરણ, રાત્રિના અવાજો, બર્થા મેસનનું પાત્ર, પેલો અલૌકિક અવાજ, આ બધું માત્ર વાર્તાને રોમાંચક નથી બનાવતું, પણ પાત્રોના મનના ઊંડાણમાં રહેલા ભય, દબાયેલી ઈચ્છાઓ અને સામાજિક બંધનોનું પ્રતીક પણ બને છે.
લેખિકાએ જે રીતે પ્રથમ પુરુષ કથન વાપર્યું છે, હું કઈને વાર્તા કહે છે, એનાથી વાચક સીધો જૈનના અનુભવો સાથે જોડાઈ જાય છે.
હા, અને એનાથી જૈનનું કર્તૃત્વ પણ સ્થપાય છે. વળી પ્રતિકાવાદ પણ ખૂબ સરસ રીતે વણાયેલો છે. લાલ ઓરડો, આગ અને બરફ, અરીસાઓ, બારીઓ, દરેક કંઈકને કંઈક સૂચવે છે અને પૂર્વસૂચન પણ છે. ચેસ્ટનટ વૃક્ષનું વીજળીથી તૂટી પડવું, જૈનના સપના, લગ્નના બુરખાનું ફાટવું, આ બધું આવનારી મુશ્કેલીઓનો સંકેત આપે છે.
એટલે આ બધું મળીને જૈન આયરને એક બહુસ્તરીય ઊંડી નવલકથા બનાવે છે.
ચોક્કસ. એ માત્ર એક પ્રેમકથા નથી, પણ એક વ્યક્તિના આત્મનિર્માણની, નૈતિક સંઘર્ષની અને સામાજિક ટીકાની પણ કથા છે.
ખરેખર જૈન આયરની તાકાત એની નાયિકાના અડગ મનોબળમાં, એની નૈતિક સ્પષ્ટતામાં અને પ્રેમમાં પણ સમાનતા અને સ્વતંત્રતાના આગ્રહમાં રહેલી છે.
અને એટલે જ 150 વર્ષ પછી પણ એ આપણને સ્પર્શે છે. આત્મમૂલ્ય માટેનો, સાચા પ્રેમ અને સમાનતા ભર્યા સંબંધ માટેનો સંઘર્ષ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
કદાચ આપણે એ વિચારી શકીએ કે જે રીતે જૈન પ્રેમ અને પોતાની સ્વતંત્ર ઓળખ વચ્ચે સંતુલન શોધે છે, એમાંથી આજના સંબંધો માટે શું શીખી શકાય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.